એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજની આપણી ચર્ચાનો વિષય છે ખુશી. ઓ, કોને ખુશ નથી રહેવું? આપણે સૌ એની પાછળ દોડીએ છીએ. પણ સવાલ એ છે કે શું ખુશી કોઈ એવી વસ્તુ છે જે ખબર છે બસ મળી જાય નસીબથી, કે પછી એને આપણે કેળવી શકીએ, મતલબ કે મહેનત કરીને વધુ ખુશ થઈ શકીએ?
બરાબર. અને આજના સમયમાં તો ચારેય બાજુથી સલાહોનો વરસાદ થતો હોય છે. આમ કરો તો ખુશ થશો, તેમ કરો તો ખુશ થશો.
સાચી વાત છે, પણ કઈ સલાહ સાચી, કઈ વાતમાં દમ છે? ઘણીવાર તો આ બધું ખાલી વાતો જેવું લાગે.
એટલે જ આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરીશું જે માત્ર વાતો નથી કરતું પણ વિજ્ઞાનનો આધાર લે છે. પુસ્તક છે સોન્જા લ્યુકુમિર્સ્કીનું ધ હાઉ ઓફ હેપીનેસ.
હા, એટલે કે ખુશ રહેવાની રીત પણ વૈજ્ઞાનિક પુરાવા સાથે.
અને આ પુસ્તક દાવો કરે છે કે હા, તમે ખરેખર વધુ ખુશ થઈ શકો છો અને એના માટે ચોક્કસ રસ્તાઓ છે. તો સૌથી પહેલા આ લેખિકા વિશે થોડું જાણીએ. સોન્જા લ્યુબોમિર્સ્કી એ કોણ છે? એ કોઈ સામાન્ય લેખિતા નથી. એ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડમાં સાયકોલોજીના પ્રોફેસર છે.
ઓ, એટલે કે એકેડેમિક બેકગ્રાઉન્ડ છે એમનું.
બિલકુલ. અને એમનું કામ પોઝિટિવ સાયકોલોજી એટલે કે સકારાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ જ મોટું ગણાય છે. એ આ ફિલ્ડના અગ્રણી સંશોધકોમાંથી એક છે.
એટલે એમની વાતમાં વજન હોવું જોઈએ.
ચોક્કસ, કારણ કે એમને લગભગ 2 દાયકા સુધી આ વિષય પર સંશોધન કર્યું છે, પ્રયોગો કર્યા છે, ડેટા એકઠો કર્યો છે.
મતલબ કે આ કોઈ અંગત મંતવ્યો નથી?
ના, જરાય નહીં. એમના સંશોધનને તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ જેવી સંસ્થાઓ તરફથી ભંડોળ પણ મળ્યું છે. એમણે ખરેખર તપાસ્યું છે કે કઈ સ્ટ્રેટેજી, કઈ પદ્ધતિ કોના માટે કામ કરે છે, ક્યારે કામ કરે છે.
અચ્છા, એટલે સેલ્ફ હેલ્પ પુસ્તકોની ભીડમાં કંઈક અલગ છે.
હા, કારણ કે આ પુરાવા આધારિત છે. એમણે લેબોરેટરીમાં જે તારણો કાઢ્યા એને સરળ ભાષામાં આપણા જેવા સામાન્ય લોકો માટે મૂક્યા છે.
તો પુસ્તકનો મૂળ વિચાર શું છે? એનો સાર શું છે?
એનો સૌથી એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર એ એમનો હેપીનેસ પાઈ ચાર્ટ છે.
હેપીનેસ પાઈ ચાર્ટ એ શું છે?
એ સમજાવે છે કે આપણી જે લાંબા ગાળાની ખુશી છે એના પર કઈ બાબતોનો કેટલો પ્રભાવ છે. એના 3 ભાગ છે.
ઓકે.
લગભગ 50% આધાર આપણા જનીનો પર છે, જેને સેટ પોઈન્ટ કહે છે. મતલબ કે અમુક લોકો સ્વભાવથી જ વધુ ખુશમિજાજ હોય, અમુક ઓછા.
એટલે અડધો હિસ્સો તો આપણા હાથમાં જ નથી, એ તો જન્મજાત છે.
હા, એવું કહી શકાય. પણ હવે જે આવે છે એ રસપ્રદ છે. બીજો ભાગ છે જીવનના સંજોગો.
સંજોગો એટલે પૈસા, લગ્ન, નોકરી, ઘર, એ બધું.
હા, બરાબર. આપણી આવક, આપણું સ્વાસ્થ્ય, આપણા સંબંધો, આપણી સફળતા નિષ્ફળતા. તમને શું લાગે છે આ બધું મળીને આપણી ખુશી પર કેટલો અસર કરતું હશે?
મને તો લાગે છે કે બહુ બધો. લગભગ બધો આધાર એના પર જ હશે ને?
સામાન્ય રીતે બધા એવું જ માને છે. પણ લ્યુબોમિર્સ્કીનું સંશોધન કહે છે કે આ બધા સંજોગોનો પ્રભાવ આપણી ખુશી પર ફક્ત 10% જેટલો જ છે.
શું વાત કરો છો, ફક્ત 10%? આ તો માન્યામાં નથી આવતું. આટલી બધી મહેનત આપણે પૈસા કમાવા, સારી નોકરી મેળવવા, સંબંધો સાચવવા કરીએ છીએ અને એનો પ્રભાવ ફક્ત 10%?
હા, આઘાતજનક લાગે પણ સંશોધન તો એમ જ કહે છે. આની પાછળ એક કારણ છે હેડોનિક અનુકૂલન.
હેડોનિક અનુકૂલન એ વળી શું છે?
એનો સાદો અર્થ એ છે કે આપણે કોઈપણ નવી પરિસ્થિતિથી સારી કે ખરાબ બહુ જલ્દી ટેવાઈ જઈએ છીએ.
અચ્છા.
જેમ કે નવી ગાડી લાવીએ તો શરૂઆતમાં બહુ મજા આવે પણ થોડા મહિનામાં એ સામાન્ય થઈ જાય.
હા, એ તો બરાબર છે. લોટરી લાગે તો પણ કદાચ એ ખુશી લાંબી ન ટકે.
બિલકુલ. આપણું જે ખુશીનું લેવલ છે એ થોડા સમયમાં પાછું એના મૂળ સ્થાને આવી જાય છે. એટલે સંજોગો બદલવાથી કાયમી ખુશી નથી મળતી.
તો 50% જનીનો, 10% સંજોગો, એટલે 60% થયા. બાકીના 40%નું શું?
અને આજ આ પુસ્તકનો સૌથી અગત્યનો અને આશા જગાવનારો ભાગ છે. બાકીના જે 40% છે એ આપણી ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ પર નિર્ભર છે.
ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ એટલે
કે આપણે રોજબરોજ શું કરવાનું પસંદ કરીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, આપણે કેવું વર્તન કરીએ છીએ, આ બધું આપણા નિયંત્રણમાં છે.
વાહ.
અને આ 40% એ ક્ષેત્ર છે જ્યાં આપણે ખરેખર આપણી ખુશીને વધારી શકીએ છીએ. આપણી પાસે આ 40% જેટલી મોટી સ્પેસ છે જેમાં આપણે કામ કરી શકીએ.
એટલે પુસ્તકનો મુખ્ય ફોકસ આ 40% પર છે, એને કેવી રીતે વાપરવું.
એકદમ બરાબર. પુસ્તક કહે છે કે ખુશી કોઈ એવી વસ્તુ નથી જે તમને મળી જાય, એ એક પ્રોજેક્ટ જેવું છે.
પ્રોજેક્ટ?
હા. જેમ તમે કોઈ નવી ભાષા શીખો કે શરીર બનાવવા માટે કસરત કરો, એમ ખુશી વધારવા માટે પણ સતત પ્રયત્ન અને અભ્યાસ કરવો પડે છે. એ એક કૌશલ્ય છે.
ઓકે, તો આ 40% વાળી વાત ખરેખર રસપ્રદ છે. પુસ્તકમાં આ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ સૂચવી છે? તમે કહ્યું લગભગ 12 જેટલી છે.
હા, 12 મુખ્ય પ્રવૃત્તિઓ છે, પણ એ બધી અહીં ઘડાવવાને બદલે આપણે કેટલીક મુખ્ય કેટેગરી અને એના ઉદાહરણ જોઈએ. કારણ કે લેખિકા એક બહુ મહત્વની વાત પર ભાર મૂકે છે, પર્સન એક્ટિવિટી ફિટ.
પર્સન એક્ટિવિટી ફિટ એ શું છે?
એટલે કે દરેક પ્રવૃત્તિ દરેક વ્યક્તિ માટે કામ નથી કરતી. જેમ દરજી તમારા માપના કપડાં સીવે, એમ તમારે તમારા સ્વભાવ, તમારી રુચિ, તમારા જીવનના ધ્યેયોને અનુરૂપ પ્રવૃત્તિ શોધવી પડે.
બરાબર. બધા માટે એક જ દવા કામ ન કરે.
બસ એ જ. એટલે પુસ્તકમાં એક નિદાન જેવું પણ આપ્યું છે જેનાથી ખબર પડે કે કઈ પ્રવૃત્તિ તમારા માટે વધુ યોગ્ય હોઈ શકે.
સારું, તો ચાલો કેટલીક પ્રવૃત્તિઓના ઉદાહરણ જોઈએ. જેમ કે કૃતજ્ઞતા, આભાર વ્યક્ત કરવો.
હા, એ ખૂબ જ શક્તિશાળી પ્રવૃત્તિ છે, એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યૂડ. નિયમિત રીતે એ યાદ કરવું અને નોંધવું કે આપણે કોના અને શાના માટે આભારી છીએ.
એ કેવી રીતે કરી શકાય?
ઘણા રસ્તા છે. જેમ કે રોજ રાત્રે સૂતા પહેલા દિવસમાં બનેલી 3 સારી બાબતો યાદ કરીને ડાયરીમાં લખવી, અથવા અઠવાડિયામાં એકવાર કોઈ એવી વ્યક્તિને મનોમન કે પત્ર લખીને, ભલે મોકલો નહીં, આભાર માનવો જેણે તમારા જીવનમાં સારો પ્રભાવ પાડ્યો હોય.
અને આનાથી શું ફરક પડે?
વિજ્ઞાન કહે છે કે આનાથી સંતોષ વધે છે, આશાવાદ વધે છે, ઈર્ષ્યા ઘટે છે. તમે જીવનની સારી બાબતો પર વધુ ધ્યાન આપતા થાઓ છો. મગજને જાણે તાલીમ મળે છે પોઝિટિવ રહેવાની.
રસપ્રદ. અને બીજું કંઈક?
બીજું છે દયાના કાર્યો કરવા, પ્રેક્ટિસિંગ એક્ટ્સ ઓફ કાઇન્ડનેસ.
એટલે બીજાની મદદ કરવી.
હા, પણ જાણી જોઈને, કોઈ અપેક્ષા વગર. નાની નાની વસ્તુઓ પણ ચાલે. કોઈ વૃદ્ધને રસ્તો ઓળંગવામાં મદદ કરવી, કોઈ સહકર્મી માટે કોફી લઈ આવવી, કોઈના કામના વખાણ કરવા.
આનાથી બીજાને તો ફાયદો થાય, પણ આપણી ખુશી કેવી રીતે વધે?
એ જ તો મજા છે. સંશોધન બતાવે છે કે દયાનું કામ કરનાર વ્યક્તિની ખુશી લેનાર કરતાં પણ વધુ વધે છે. તમને પોતાના વિશે સારું લાગે છે, તમે વધુ જોડાયેલા અનુભવો છો.
વાહ, એટલે પેલી કહેવત સાચી છે કે ખુશી વહેંચવાથી વધે છે.
બિલકુલ. અને આ જ વાત સામાજિક સંબંધો પર પણ લાગુ પડે છે. નર્ચરિંગ સોશિયલ રિલેશનશિપ્સ, પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાવાળો સમય વિતાવવો, એમની સાથે ઊંડાણથી જોડાવવું.
આ તો કદાચ ખુશીનો સૌથી મહત્વનો સ્ત્રોત હશે.
ચોક્કસપણે. મજબૂત સામાજિક સંબંધો એ ખુશીનો સૌથી ભરોસાપાત્ર માર્ગ છે. એ આપણને ટેકો આપે છે, સલામતીનો અહેસાસ કરાવે છે.
પણ જીવનમાં હંમેશા બધું સારું જ નથી હોતું. મુશ્કેલીઓ આવે ત્યારે શું કરવું, તણાવ હોય ત્યારે?
એના માટે પણ પુસ્તકમાં સ્ટ્રેટેજી છે, ડેવલપિંગ સ્ટ્રેટેજીઝ ફોર કોપિંગ. મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, ક્યારેક સમસ્યાને સીધી ઉકેલવાનો પ્રયાસ કરવો પડે,
અને ક્યારેક
ક્યારેક પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય તો આપણી લાગણીઓને કેવી રીતે સંભાળવી એ શીખવું પડે. અને બીજું, માફ કરવાનું શીખવું, લર્નિંગ ટુ ફગીવ.
માફી એ તો બહુ અઘરું છે.
અઘરું છે, પણ બહુ જરૂરી છે. લેખિકા કહે છે, માફી બીજા માટે નથી, પણ પોતાની શાંતિ માટે છે. જૂના દુઃખ કે ગુસ્સાને પકડી રાખવાથી આપણી જ ખુશી છીનવાય છે.
આ વાત વિચારવા જેવી છે. અને પેલું વર્તમાનમાં જીવવાનું શું છે?
હા, એના માટે બે મુખ્ય કોન્સેપ્ટ છે. એક છે ફ્લો.
ફ્લો
એટલે કોઈ કામમાં એટલા બધા ડૂબી જવું કે તમને સમયનું, આસપાસનું કશાનું ભાન ન રહે, પૂરેપૂરા એમાં ખોવાઈ જવું.
જેમ કે કોઈ કલાકાર પોતાની કલામાં ખોવાઈ જાય.
હા, અથવા કોઈ રમત રમતી વખતે, કોઈ શોખનું કામ કરતી વખતે, અથવા તો પોતાના કામમાં પણ આવો અનુભવ થઈ શકે. આ ફ્લો સ્ટેટ ખૂબ જ આનંદદાયક હોય છે.
અને બીજું?
બીજું છે સેવરિંગ,
એટલે જીવનની નાની નાની ખુશીઓનો સ્વાદ માણવો.
જેમ કે સવારે ગરમાગરમ ચા પીતા હોઈએ તો ઉતાવળમાં ગટગટાવી જવાને બદલે એની સુગંધ, એનો સ્વાદ, એની ગરમાહટનો પૂરો અનુભવ કરવો, સૂર્યાસ્ત જોવો, બાળકોનું હાસ્ય સાંભળવું, આ બધી નાની ક્ષણોને ધ્યાનપૂર્વક માણવી.
આ બધી પ્રવૃત્તિઓ તો ખરેખર સારી લાગે છે, પણ એક પ્રશ્ન થાય છે, આ બધું શરૂ તો કરીએ, પણ ટકાવી કેવી રીતે રાખવું? પેલું હેડોનિક અનુકૂલન અહીં પણ નડશે ને?
બહુ સાચો સવાલ છે, અને પુસ્તકનો છેલ્લો ભાગ આનો જવાબ આપે છે. ખુશીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું કરવું?
હા, શું કરવું?
લેખિકા 5 મુખ્ય બાબતો કહે છે. પહેલું, સકારાત્મક લાગણી. તમે જે પ્રવૃત્તિ કરો એ તમને ગમવી જોઈએ. બીજું, શ્રેષ્ઠ સમય અને વિવિધતા. આ બહુ અગત્યનું છે.
વિવિધતા
એટલે એક જ પ્રવૃત્તિ રોજ એક જ રીતે કરવાથી કંટાળો આવી શકે છે, અને પછી પેલું અનુકૂલન કામ કરવા માંડે. એટલે પ્રવૃત્તિમાં થોડો ફેરફાર કરવો, અથવા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવી, અથવા એનો સમય બદલવો. વેરાયટી રાખવાથી તાજગી જળવાઈ રહે છે.
બરાબર.
ત્રીજું, સામાજિક સમર્થન. તમારા પ્રયત્નો વિશે બીજાઓ સાથે વાત કરો, એમનો સપોર્ટ લો. ચોથું, પ્રેરણા. પ્રયત્ન અને પ્રતિબદ્ધતા. યાદ રાખવું પડે કે ખુશી માટે મહેનત કરવી પડે છે, એ આપોઆપ નથી ટકતી.
અને પાંચમું
છે આદત. આ પ્રવૃત્તિઓને તમારા રોજિંદા જીવનનો એક ભાગ બનાવી દેવી. જેમ આપણે બ્રશ કરવાની આદત પાડી છે, તેમ ખુશી વધારવાની પ્રવૃત્તિઓની પણ આદત પાડવી.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા મુદ્દાઓ પર ભાર મૂકી શકીએ?
મને લાગે છે કે 4-5 મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જેવા છે. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો,
પેલો 40% વાળો.
હા, 40%ની શક્તિ. આપણી ખુશીનો આટલો મોટો હિસ્સો આપણા પોતાના હાથમાં છે. આપણે લાચાર નથી. આપણા પ્રયત્નોથી ખરેખર ફરક પડી શકે છે. આ વિચાર જ આશા આપે છે.
બરાબર. બીજું,
ખુશી એક કૌશલ્ય છે, નસીબનો ખેલ નથી. એને શીખવું પડે, એનો અભ્યાસ કરવો પડે, એના માટે શિસ્ત રાખવી પડે, જેમ કોઈ પણ કળા કે રમત શીખીએ છીએ તેમ.
એટલે બેસી રહેવાથી ખુશી નહીં મળે?
ના. ત્રીજું, પર્સન એક્ટિવિટી ફિટનું મહત્વ. કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી જે બધા માટે કામ કરે. આપણે આપણી જાતને ઓળખીને આપણા માટે શું યોગ્ય છે તે શોધવું પડે.
પોતાની જરૂરિયાત સમજવી પડે.
બરાબર. ચોથું, જે વારંવાર સામે આવ્યું તે છે, સામાજિક સંબંધોનું મહત્વ. મજબૂત અને સારા સંબંધો ખુશી માટે પાયારૂપ છે. કદાચ સૌથી વધુ ભરોસાપાત્ર રસ્તો છે ખુશી તરફનો.
અને આપણા સમાજમાં તો સંબંધોનું મહત્વ પહેલેથી જ છે.
હા, અને વિજ્ઞાન હવે એને સમર્થન આપી રહ્યું છે. અને કદાચ પાંચમો મુદ્દો એ કે આ બધું વિજ્ઞાન આધારિત છે. આ કોઈ હવામાં ગોળીબાર નથી, નક્કર સંશોધન પર આધારિત છે.
આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે જે ખરેખર યાદ રહી જાય. આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારો, જાણે કોટ્સ હોય એમ, ફરી યાદ કરીએ.
ચોક્કસ.
પહેલો વિચાર, આપણી 40% ખુશી આપણા હાથમાં છે, જે આપણા જનીનો કે સંજોગોથી નહીં, પણ આપણી રોજિંદી ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ દ્વારા નક્કી થાય છે.
આનો સીધો અર્થ એ છે કે આપણી પાસે ખરેખર તાકાત છે. ધ્યાન ત્યાં કેન્દ્રિત કરો જ્યાં તમે બદલાવ લાવી શકો. સંજોગોના રોદણા રડવાને બદલે પ્રવૃત્તિઓ પર ફોકસ કરો.
બીજો વિચાર, ખુશી એ કોઈ સ્થાયી સ્થિતિ નથી જે મળી જાય. તે અન્ય કોઈ પણ ધ્યેયની જેમ સભાન પ્રયત્ન અને અભ્યાસનું ફળ છે.
એટલે કે ખુશી એક સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર ખુશ થઈ ગયા એટલે પતી ગયું એવું નથી. એને જાળવી રાખવા માટે સતત કામ કરવું પડે છે, એક બગીચાની માફક જેની સંભાળ રાખવી પડે.
અને ત્રીજો, ખુશી માટે કોઈ એક જ જાદુઈ ઉપાય નથી. ચાવી એ છે કે તમારા માટે યોગ્ય વ્યૂહરચના શોધવી, જે તમારા વ્યક્તિત્વ, લક્ષ્યો અને જીવનશૈલીને શ્રેષ્ઠ રીતે બંધબેસે.
આ ફરીથી પેલી ફિટવાળી વાત પર ભાર મૂકે છે. પોતાની જાતને સમજો, પ્રયોગ કરો અને શોધો કે તમારા માટે શું શ્રેષ્ઠ કામ કરે છે. બીજાની નકલ કરવાથી ફાયદો ન પણ થાય.
આ ત્રણેય વિચારો ખરેખર આપણો ખુશી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી શકે છે. તો આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ ખરેખર રોજિંદા જીવનમાં આને લાગુ કેવી રીતે કરવું? કોઈ પ્રેક્ટિકલ સ્ટેપ્સ?
હા, બિલકુલ. પુસ્તક એના માટે પણ દિશા આપે છે. જાણે કે આપણે આપણી પોતાની પર્સનલ હેપીનેસ પ્લાન બનાવી શકીએ.
પર્સનલ હેપીનેસ પ્લાન એ કેવી રીતે બને?
એના 4-5 પગલાં હોઈ શકે. પહેલું, સ્વમૂલ્યાંકન. અત્યારે હું ક્યાં છું, મારી ખુશીનું સ્તર શું છે.
ઓકે.
બીજું, યોગ્ય પ્રવૃત્તિની પસંદગી. પેલી 12માંથી કઈ 2-3 પ્રવૃત્તિઓ મને સૌથી વધુ આકર્ષે છે, કઈ મારા સ્વભાવને વધુ માફક આવશે. પેલું ફિટ શોધવાનું.
પછી
ત્રીજું, નાની શરૂઆત. એક સાથે બધું બદલવાનો પ્રયાસ ન કરવો. કોઈ એક પ્રવૃત્તિ પસંદ કરીને એને અઠવાડિયામાં એક કે બે વાર કરવાનો સંકલ્પ કરવો, જેમ કે રોજ 5 મિનિટ કૃતજ્ઞતા ડાયરી લખવી.
બરાબર, ધીરજ રાખવી પડે.
ચોક્કસ. ચોથું, નિયમિતતા અને આદત નિર્માણ. આ સૌથી મહત્વનું છે. એ પ્રવૃત્તિ માટે ચોક્કસ સમય ફાળવો અને એને ધીમે ધીમે તમારી દિનચર્યાનો ભાગ બનાવો.
જેમ કસરતનો સમય નક્કી કરીએ છીએ તેમ.
બસ એ જ રીતે. અને પાંચમું, લવચિકતા. જો કોઈ પ્રવૃત્તિ થોડા સમય પછી કામ ન કરતી લાગે કે કંટાળો આવે તો બીજી અજમાવવી. મુખ્ય વસ્તુ છે પ્રયત્ન ચાલુ રાખો.
આ આખી વાતચીત પછી મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે પેલો 40% આંકડો એ ખરેખર બહુ મોટી વાત છે. એ આપણને નિયંત્રણનો અહેસાસ કરાવે છે કે આપણી ખુશી મહદઅંશે આપણા પોતાના હાથમાં છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ખુશી એ હવે કોઈ અમૂર્ત ખ્યાલ નથી રહ્યો. વિજ્ઞાન એને સમજાવી શકે છે, માપી શકે છે અને વધારવાના રસ્તા પણ બતાવી શકે છે. અને એ રસ્તા અઘરા કે અશક્ય નથી, પણ આપણા જેવા સામાન્ય લોકો અપનાવી શકે તેવા છે.
સાચી વાત. આપણે બધા જ આપણી સુખાકારીના શિલ્પી બની શકીએ છીએ. કદાચ સંજોગો આપણા હાથમાં ન હોય, પણ એ સંજોગો પ્રત્યેનો આપણો પ્રતિભાવ અને આપણી પ્રવૃત્તિઓ તો આપણા હાથમાં છે જ.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.